52 પાનું છે આમાં. અનેકાંતની આપણે વ્યાખ્યા કરી હતી, હવે અનેકાંત સાથે એની વાત પૂરી થયા પછી અમૂર્તિક. અમૂર્તિક એટલે જેમાં રૂપ રસ ગંધ અને સ્પર્શ વિનાની વસ્તુ. અમૂર્તિક કહો કે અરૂપી કહો, બે એક જ અર્થ છે. અમૂર્તિક એટલે જે ન દેખાય એવો અર્થ નહીં. સામાન્ય રીતે આપણે શું અર્થ કરીએ છીએ અમૂર્તિક એટલે શું? ન દેખાય એવું, ન દેખાય એવું નહીં, ઇન્દ્રિયથી ન દેખાય. બાકી જગતમાં કઈ વસ્તુ એવી છે કે ન જાણી શકાય? જગતમાં એવી કઈ વસ્તુ ન જાણી શકાય? એકેય વસ્તુ નથી. કારણ કે ન જાણી શકાય એવી વસ્તુ હોય તો એ વસ્તુ છે એમ ખબર કેમ પડી? જો વસ્તુ ન જાણી શકાતી એવી હોત તો વસ્તુ છે એ ખબર કેમ પડી? એટલે કોઈ વસ્તુ ન જાણી શકાય એવો તો કોઈ છે નહીં. તો અમૂર્તિક એટલે શું? જેમાં સ્પર્શ રસ ગંધ અને વર્ણ ન હોય તેને અમૂર્તિક કહો કે અરૂપી કહો, એક જ વાત. પછી આત્મા. આત્મા એટલે શું? આત્મા એટલે ખરેખર આત્મા શબ્દ નો અર્થ શું? આત્મા એટલે જીવને આપણે આત્મા કહીએ છીએ. ખરેખર આત્મા એટલે પોતાપણું, પોતાપણું, સ્વપણું, પોતાપણું. જેમ કહે ને, આ અમારો આખો આત્મા હતો એમ. એ વયો જતા અમે કેવા થઈ ગયા? સાવ શૂન્ય થઈ ગયા. પણ આપણે શું છે? આત્મા એટલે હું પણ, મારા પણ, સ્વપણું. તો જીવ તે આપણે હોવાથી આપણે જીવ તે આત્મા કહીએ છીએ. તો એ આત્મા કેવો છે? કે જેની અંદર જાણવું, દેખવું અથવા જ્ઞાન દર્શન શક્તિવાળી વસ્તુને આત્મા કહેવામાં આવે છે. આપણા માટે આત્મા કેવો છે? કે આપણો આત્મા જીવમય કહેતા જ્ઞાન દર્શન ચારિત્ર ગુણ વાળો છે, જે સદાય જાણે અને જાણવા રૂપે પણમે. જો બે વાત કરી આમાં, જાણવું દેખવું અથવા જ્ઞાન દર્શનની શક્તિવાળા વસ્તુ પદાર્થને દ્રવ્યને આત્મા કહીએ છીએ. જે સદાય જાણે અને જાણવા રૂપે પણ મેં, એનો સ્વભાવ પણ જાણવા રૂપનો છે અને એનું પરિણમન પણ જાણવા રૂપનું થાય છે, એ તેને જીવ અથવા આત્મા કહેવામાં આવે છે. હંમેશા જ્ઞાન દશા કે અજ્ઞાન દશામાં ખરેખર એનો સ્વભાવ કેવો છે? જાણવું તે તેનો સ્વભાવ છે. તો તે દ્રવ્યને જેનામાં જાણવાની તાકાત છે તે પદાર્થને, તે વસ્તુને આપણે આત્મા કહીએ છીએ. ઉપયોગ. ઉપયોગ એટલે આપણે કહીએ ને, ઉપયોગ એટલે યુઝમાં આવે એમ નહીં. ઉપયોગ કહે ને, તમે આનો ઉપયોગ કર્યો કે નહીં, યુઝ કર્યો કે એમ નહીં. ઉપયોગ એટલે જાણવું ને દેખવું. જીવની જ્ઞાન દર્શન અથવા જાણવા દેખવાની શક્તિનો જે વ્યાપાર, વ્યાપાર એટલે અહીંયા ક્યાં બિઝનેસ આવ્યો? વ્યાપાર એટલે બિઝનેસ જ છે. બિઝનેસમાં શું છે? જેમ પૈસાનું લેવડ દે એમ અહીંયા શું? જ્ઞાનની પણ હતી, જ્ઞાનનો પ્રવાહ જ થાય છે. જીવની જાણવા દેખવાની જે કોઈ શક્તિની વ્યાપાર એટલે શક્તિની પ્રગટતા, તેને અહીંયા ઉપયોગ કહેવામાં આવે છે. ત્રિકાળ શક્તિ તેને પણ ઉપયોગ કહેવાય છે અને વર્તમાન પર્યાય તેને પણ ઉપયોગ કહેવામાં આવે છે. સમયસારમાં આવે છે ને ગાથા, ઉપયોગમાં ઉપયોગ છે, ઉપયોગ નહીં ક્રોધાદિમાં. તો ઉપયોગ એટલે શક્તિ પણ લેવાય અને એની પર્યાય તેને પણ ઉપયોગ તરીકે લેવામાં આવે છે. સમયસારમાં, સમયસારમાં બીજી પણ ગાથા આવે છે 24મી, સર્વજ્ઞ જ્ઞાન વિશેષ સદા ઉપયોગ લક્ષણ જીવ જે, તે કેમ ફૂદગલ થઈ શકે કે મારું આ તું કહે અરે. તો ઉપયોગ એટલે જાણવાની તાકાત, સામર્થ અને એવી પણ હતી. એકાંતવાદ. અનેક ધર્મોની સત્તાની અપેક્ષા નહીં કરતા વસ્તુને એક જ રૂપથી નિરૂપણ કરવી, જેને આપણે મિથ્યાત્વમાં આવી ગયું હતું ને, એકાંતિક મિથ્યાત્વ. વસ્તુ કેવી છે? અનેક ધર્મ સ્વરૂપ છે. વસ્તુમાં એક ધર્મ નથી, વસ્તુમાં અનેક અપેક્ષિત ધર્મો રહેલા, છતાં એને કેવી માનવી? સર્વથા એક જ માનવી. વસ્તુ દ્રવ્ય નિત્ય છે, પર્યાય અનિત્ય છે. દ્રવ્ય એકરૂપ છે, ગુણ પર્યાયથી અનેક રૂપ છે, છતાં વસ્તુને કેવી માને છે? અનેક ધર્મોની સત્તાની અપેક્ષા નહીં કરતા, એનો સ્વીકાર ન કરતા. વસ્તુની અંદર અનેક ધર્મો છે, છતાં એવી સ્વીકાર, સત્તાનો સ્વીકાર ન કરતા વસ્તુને એક જ રૂપથી નિરૂપણ કરવી, માનવી, સ્વીકારવી, તેને એકાંતવાદ કહેવામાં આવે છે. એકાંતવાદ સાચો કે ખોટો? સરસ, વેરી ગુડ. એકાંત વાત સમ્યક હોય, નય પૂર્વક એકાંત બરોબર છે. પ્રમાણ પૂર્વક શું આવે? અનેકાંત આવે. નય પૂર્વક શું આવે? એકાંત આવે. તો નય પૂર્વક જે આવે છે તેનું નામ સમ્યક એકાંત. જેમ એક વ્યક્તિ છે, એના પિતાની અપેક્ષા શું છે? પુત્ર છે. એકાંત છે કે બીજું એમાં કઈ છે? પિતાની અપેક્ષા એકાંત જ છે. કોઈ પિતાની અપેક્ષા બીજી અપેક્ષા જોવા જાય તો તે ખોટું છે. પણ હવે એને કોઈ દીકરો જ ન હોય અને એને આપણે કેટલા ટકા પિતા કહી શકીએ? તો તે મિથ્યા એકાંત છે. વસ્તુને અનેક નયથી જો જોતા આપણને શું દેખાશે? એકાંત એક જ ધર્મ દેખાય. દ્રવ્યથી જ્યારે જોઈએ છે તો વસ્તુમાં શું દેખાય? નિત્યપણું કે અનિત્યપણું? દ્રવ્યથી જોઈએ, દ્રવ્ય સ્વભાવથી જ્યારે જોઈએ નિત્ય જ પણ, તો તે સમ્યક એકાંત છે. પણ વસ્તુની જ્યાં વ્યાખ્યા કરવામાં આવે કે વસ્તુ કેવી છે, નિત્ય અનિત્ય, તો ત્યાં પકડે કે ખાલી સર્વથા નિત્ય છે તો ખોટું છે. પ્રમાણ પૂર્વક અનેકાંતનું આવે, નય પૂર્વક એકાંતનું. તો એ એકાંત વાત સમ્યક છે, તે સાચું છે. ખોટી રીતે જે કલ્પના કરે છે તેને મિથ્યા એકાંતવાદ, જેને આપણે એકાંતિક મિથ્યાત્વ કહીએ છીએ. પ્રમાણ એટલે શું? વસ્તુને આખી જે ગ્રહણ કરે એમાં શું છે? પણ શબ્દ આવે. જૈન ધર્મમાં પણ શબ્દ આવે અને જ શબ્દ આવે. જેમ એક વ્યક્તિને ઓળખાણ આપું છું, એમાં કોઈને અપેક્ષા ન આપું તો શું કહું? એ ભાઈ મામા પણ છે અને કાકા પણ છે. પણ જ્યારે એના ભત્રીજાનું નામ દઉં ત્યારે શું શબ્દ આવશે? કાકા જ છે, પછી પણ શબ્દ નહીં આવે. એક અપેક્ષા આપણે પકડીએ છીએ ત્યારે શું આવશે? જ આવશે. અપેક્ષા નથી કહેતા તો પણ શબ્દ આવશે. તો એક વ્યક્તિને જ્યારે આપણે અપેક્ષાથી કહીએ ત્યારે જ કહેતા સમ્યક એકાંતપણું આવે, અને ક્યારે અપેક્ષા નથી લેતા તો અનેક ધર્મને કહેવા માટે પણ શબ્દ, તેનું નામ સમ્યક અનેકાંત કહેવામાં આવે છે. વસ્તુમાં જે ધર્મ હોય તેને મુખ્ય કરીને કહેવામાં આવે, નહીં પૂર્વક તો તે સમ્યક એકાંત છે. અને બધી જ વસ્તુને એક સાથે કહેવાનો જે હેતુ છે તેને અનેકાંત સમ્યક, એમાં પણ શબ્દ આવે, જ અને પણ. હવે દર્શનમો, આત્માના સ્વરૂપની વિપરીત શ્રદ્ધા. દર્શનમો એટલે આત્માના સ્વરૂપ જેવું છે તેવું ન માનતા એનાથી વિપરીત માનીએ, તે મિથ્યાત્વ દર્શન મો કહેવામાં. એમાં કર્મ જે દર્શન મો તે નિમિત્ત છે. મિથ્યાત્વ ઊંધી શ્રદ્ધા થાય એમાં દર્શન મો તે નિમિત્ત છે. દ્રવ્ય હિંસા, ત્રસ અને સ્થાવર પ્રાણીઓનો ઘાત કરવો, મારવા. ત્રસ અને હિંસામાં જ્યાં સામાન્ય રીતે આપણે કેવો અર્થ લઈએ છીએ, ઘાત કરવો એટલે શું? ટોટલી મારી નાખવા, ટુ કિલ. એવું જરૂરી નથી ટુ કિલ નહીં, ટુ હેરેસ ઇવન પણ હિંસા છે. કોઈને મસ્કરી કરીને, ખોટું બોલીને કોઈને હેરાન કરવા. સામાન્ય રીતે હિંસા એટલે આપણે કેવો અર્થ લઈએ છીએ? સાવ મારી જ નાખવો, એ તો હિંસા છે જ. પણ કોઈના જીવને દુઃખ દેવું, મસ્કરી કરીને ગમે તે કરવું, તો તેને પણ હિંસા કહેવામાં આવે છે. પછી ભાવ હિંસા, મિથ્યાત્વ રાગ અને દ્વેષ વગેરે વિકારોની ઉત્પત્તિ તે ભાવ હિંસા છે. અને એના માટે શેનો દાખલો આપ્યો છે? નીચે આધાર કોનો આપ્યો છે? અપ્રાદુર્ભાવ ખલુ રાગાદિનામ ભવતી હિંસેતી, એ કશેમાં આવે છે? એવું પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં આપણે આવતું હતું ને, શેમાં વાંચતા હતા હમણાં દરરોજ? પ્રતિક્રમણમાં આવતું હતું ને કે ખરેખર રાગાદી ભાવોનું પ્રગટ ન થવું તે અહિંસા છે, અને તે રાગાદી ભાવોની ઉત્પત્તિ થવી તે હિંસા છે, એવું જૈન શાસ્ત્રનું ટૂંકું રહસ્ય છે. તો મિથ્યાત્વ રાગ અને દ્વેષ વગેરે વિકાર ઉત્પન્ન થાય તે જીવની ભાવ હિંસા છે, અને તે વખતે ત્રસ અને સ્થાવર જીવોને આપણે મારીએ છીએ, હેરાન કરીએ છીએ, તેનું નામ દ્રવ્ય હિંસા કહેવામાં આવે છે. મિથ્યા દર્શન, જીવાદિ તત્વની વિપરીત શ્રદ્ધા. સાત તત્વો છે તેની વિપરીત શ્રદ્ધા, તેને મિથ્યાત્વ કહેવામાં આવે છે. મિથ્યા દર્શન કહો, મિથ્યાત્વ કહો. મૂર્તિક, રૂપ રસગંધ અને સ્પર્શ સહિત વસ્તુ. મૂર્તિક એટલે શું? જે દેખાય તે મૂર્તિક અને ન દેખાય તે અમૂર્તિક, એવું હશે કે નહીં? દેખાય તે મૂર્તિક ને ન દેખાય તે અમૂર્તિક, એમ નહીં? દેખાય કે ન દેખાય એની સાથે મૂર્તિક અમૂર્તિકનો સંબંધ નથી. સ્પર્શ રસગંધ વર્ણ છે તે મૂર્તિક છે, જેમાં સ્પર્શ રસગંધ વર્ણ નથી તેનું નામ અમૂર્તિક કહેવામાં આવે છે. હવે થોડુંક અંતર પ્રદર્શન લઈ, આત્મા અને જીવમાં કોઈ અંતર નથી, પર્યાયવાચક શબ્દ છે. વળી આ પર્યાયવાચક હોય એટલે શું? પર્યાયવાચક સિમિલર, સિમિલર કે ને પર્યાયવાચક. ઘણું આ શબ્દો થોડા આપણને શીખવું પડે. એક પર્યાયનો કેવો અર્થ કરીએ આપણે? પર્યાય એટલે શું? ચેન્જ, પરિણમન. અહીંયા પર્યાયનો અર્થ શું છે? સિમિલર. બાકી પર્યાયનો અર્થ શું થાય? અંશ પણ થાય, ભેદ પણ થાય, એવો પણ. જ્યાં જ્યાં જેવો પ્રકરણ હોય એ પ્રકારે અર્થ લેવો જોઈએ. પર્યાયવાચક એટલે આત્મા કહો કે જીવ કહો. બાકી ઘણા ધર્મો એવા પણ છે, આત્માનો અર્થ જુદો કરે ને જીવનો અર્થ જુદો કરે, એવાય ધર્મો છે. એટલે એવું પણ નથી, આત્મા કહો કે જીવ કહો, બે એક જ છે. હા, તો બીજા કેટલા ઈ જે શબ્દ છે એ શું છે? ગુણ નથી, પણ એ શું છે? પર્યાય છે. એટલા માટે બાકી જ્યાં જ્યાં સ્પર્શ રસગંધ વણો ત્યાં શબ્દ સાથે હોય જ છે. બાકી આ એના મુખ્ય ગુણ લીધા છે, ઓલી શબ્દરૂપની પર્યાય છે. જેવી રીતે કર્મરૂપે થવું એ પૂતગલમાં કયો ગુણ છે? કોઈ કર્મરૂપે પણ એ કોઈ ગુણ છે કે નથી? ગુણ પૂતગલ દ્રવ્ય કર્મરૂપે પણ મેં, તો કર્મમાં એવો કયો ગુણ છે કે જેથી પૂતગલ છે એ કર્મરૂપે પણ મેં? ગુણ કયો છે? કર્મ ના તો પર્યાય થઈ ને પાછી. પૂતગલમાં એવો કયો ગુણ છે કે કર્મ રૂપે પણ મેં? એમ વૈભાવિક નહીં, વસ્તુત્વ ગુણ ને કારણે તો પર્યાય હોય, સ્પર્શ ની હોય, રસ ની હોય, ગંધ ની, ગમે તે. પણ આ શબ્દ કર્મ એવી જ રીતે શબ્દ રૂપે પણવું એવી પર્યાય એવો ગુણ કોણ છે પૂતગલમાં? કોઈ નથી. ભાષા વર્ણના પોતે પર્યાય છે, કારણ કે સ્કંદ નો ભેદ છે અને સ્કંદ પોતે શું છે? પર્યાય છે ને. એવી જ કોઈ વિશિષ્ટતા સ્કંદપણામાં એવી પર્યાય ઉત્પન્ન થાય. છૂટો પરમાણુ શબ્દ રૂપે નહીં પણ મેં, છૂટો પરમાણુ કર્મ રૂપે નહીં પણ મેં, પણ સ્કંદમાંથી પછી એવી જ વિશિષ્ટતા છે એમાં કે એવું સ્કંદ રૂપે થાય ત્યારે જ આવી પર્યાય થાય છે. છૂટો પરમાણુ શબ્દ રૂપે કે કર્મ રૂપે પણ તો નથી. એટલે અહીંયા આપણે મુખ્ય ગુણ લીધા છે. ના, એવું કઈ નહીં, છૂટો રહેશે. આખા લોકમાં પરમાણુ પથરાયેલા, સ્કંધો પથરાયેલા, છૂટો પરમાણુ રહી શકે, પણ એનો ભેગો થવાની હોય છે, ભેગો છૂટો થઈ શકે. પરમાણુ છે, આમાંથી સ્કંધ માંથી છૂટો પડે, પાછો કોકના સાથે ભેગો થઈ શકે, એવું બધું થઈ શકે. જીવમાં શું છે? એકવાર શુદ્ધતા થયા પછી અશુદ્ધતા ના આવે. પૂતગલમાં પરમાણુ શુદ્ધ થઈ ગયો, પાછો અશુદ્ધ થશે, સ્કંધમાં ભળશે ત્યારે. પરમાણુ મૂળ દ્રવ્ય એટલે પરમાણુ રૂપે ઘણા પૂતગલ છે, પૂતગલ પરમાણુ ઘણા છે. પછી સ્કંદમાં જઈ શકે, આવી શકે, ફરીથી એમાં થઈ શકે છે. જીવમાં એવું ક્યારેય ન બને કે એકવાર પૂર્ણ શુદ્ધતા થઈ પછી પાછી અશુદ્ધતા આવે, એવું બને નહીં. પૂતગલ પરમાણુમાં એવું છે કે શુદ્ધ રૂપે છે, પાછો અશુદ્ધ રૂપે થાય, પાછો શુદ્ધ રૂપે થઈ શકે. એ તો જળ છે એટલે કોઈ દુઃખનો તો કોઈ પ્રશ્ન જ નથી. હવે બીજું, અગ્રહિત એટલે નિસર્ગ તો ઉપદેશ આદિના નિમિત્ત વિના થાય છે, પરંતુ ગ્રહિતમાં ઉપદેશ આદિ નિમિત્ત હોય છે. મિથ્યાત્વના બે પ્રકાર લીધા, ગ્રહિત અને અગ્રહિત. એમાં અગ્રહિત છે એ અનાદિથી સંસ્કાર લઈને આવીએ છીએ, અને ગ્રહિત છે એ કોઈના ઉપદેશથી, જેમ કે ને કોઈની પ્રભાવની નીચે આવી જાય અને આપણે નવું ગ્રહણ કરીએ છીએ ખોટું, તેને ગ્રહિત કહેવામાં આવે. ગ્રહિત એટલે નવું ગ્રહણ કરેલું, અગ્રહિત એટલે સંસ્કાર લઈને આવેલા અનાદિના. મિથ્યાત્વ અને મિથ્યા દર્શનમાં કાંઈ તફાવત નથી, માત્ર બંને કેવા છે? પર્યાયવાચક, સિમિલર શબ્દ. મિથ્યાત્વ કહો, મિથ્યા દર્શન. ત્વ ત્વ એટલે પણું, મિથ્યાપણું, ખોટાપણું. મિથ્યા, મિથ્યા એટલે ખોટું, રોંગ. ત્વ એટલે પણું, ખોટાપણું. ચોથું, સુગુરુમાં મિથ્યાત્વાદી દોષ હોતા નથી, પરંતુ કુગુરુમાં હોય છે. સુગુરુ જ્ઞાની, ધર્માત્માથી આગળ વધીને સાતમા ગુણસ્થાન સુધીના મુનિરાજ છે, એ બધા કેવા છે? સુગુરુ, સાચા ગુરુ. તેમાં કોઈ મિથ્યાત્વ હોતું નથી, પરંતુ કુગુરુમાં મિથ્યા દર્શનના ચારિત્ર હોય છે. વાચક એટલે કેનાર, અને વાચ્ય એટલે જેને બતાવે છે તે. જેવી રીતે સાકર એ શબ્દ છે ને, વન વર્ડ, એ વન વર્ડ શું છે? વાચક. કોઈ પદાર્થ તરફ આપણને લઈ જાય છે, તો જે પદાર્થ તરફ લઈ જાય છે સાકર પદાર્થ છે, એ સાકર પદાર્થને આપણે શું કહીએ? વાચ્ય.
સાકર શબ્દ જે પદાર્થ તરફ આપણે લઈ જાય છે એ પદાર્થ ને શું કહીએ છીએ?
વાચ્ય,
કહેવા યોગ્ય. અને વાચક એટલે કહેના. શબ્દો છે શું છે?
વાચક,
કહેના. અને આપણને કોને ક્યાં લઈ જાય છે અથવા કોને બતાવે છે? કોઈ પદાર્થને. એ સાકર પદાર્થ છે તેને આપણે વાચ્ય કહેવામાં આવે છે.
તો સુગુરુમાં જ્ઞાનીમાં મિથ્યાત્વ નથી હોતા, કુગુરુમાં એવા દોષ હોય છે.
વિદ્યા ગુરુ તે સુગુરુ અને કુગુરુથી જુદી વ્યક્તિ છે. વિદ્યા એટલે આપણે ટીચર જેને કહીએ, સ્કૂલમાં ભણાવતા હોય, એ કોઈ જ્ઞાની એટલે ધર્મની સાથે એનો કોઈ સંબંધ નથી. એ તો સ્કૂલ કોલેજમાં ટીચર એક ભણાવે એટલા પૂરતું જ છે.
મોક્ષ માર્ગના પ્રસંગમાં મુક્તિ માર્ગના પ્રદર્શક સુગુરુથી તાત્પર્ય છે. વિદ્યા ગુરુનું અહીંયા કામ નથી. જ્યાં મોક્ષ માર્ગની આપણે આ વાત કરવી છે ત્યાં તો મુક્તિનો માર્ગ બતાવનાર સાચા જ્ઞાની તે જ આપણા સુગુરુ છે. સ્કૂલમાં ભણાવે કે એનું અહીંયા કાંઈ કામ નથી. હવે આપણે ત્રીજી ઢાળ શરૂ કરીએ. ચોથે ગુણસ્થાનથી માંડીને મુનિરાજ સુધીના સુગુરુમાં આવી શકે. મુખ્યતા હોય તો તેને સુગુરુ એટલે મુનિરાજ પંચ પરમેશ્વરીમાં, પણ ગૌણપણે પાંચમા ગુણસ્થાન ચોથા ગુણસ્થાન વાળા જ્ઞાની પણ આપણે સુગુરુમાં આવી જાય છે. મુખ્યપણે તો આચાર્ય ઉપાધ્યાય મુનિરાજ તે જ ગુરુ છે, પણ ગૌણપણે પછી એમાં સાથે આવી જાય. 55 પાનું છે ત્રીજી ઢાળ. પહેલી ઢાળમાં ચાર ગતિના દુઃખનું વર્ણન કર્યા પછી બીજી ઢાળમાં શેનું વર્ણન કર્યું? એ દુઃખનું કારણ શું છે. કારણ કે જ્યાં સુધી દુઃખનું કારણ ન જડે ત્યાં સુધી આપણે દુઃખ ટાળી શકશું નહીં. જીવ રખડે છે શેના કારણે? એક તો દુઃખની ખબર નથી, દુઃખનો સ્વીકાર નથી, દુઃખનું કારણ શું છે એનો સ્વીકાર નથી. અને તેથી સુખ કોને કહેવાય અને સુખનું કારણ શું છે એ પણ ખબર નથી. ખરેખર વિચાર કરીએ દુઃખ શું છે. આપણે માનીએ છીએ અમે દુઃખી છીએ એમ તો કહેશે કોઈ, પણ દુઃખ શેના કારણે કહેશે? કે ભાઈ અત્યારના અમને સંયોગ પ્રતિકૂળ છે, માથું દુઃખે છે, નિર્ધનતા છે, મારું કોઈ માનતા નથી ને બધું, એટલે દુઃખ માને છે. દુઃખ માનવા છતાં દુઃખ સાચી રીતે નથી માનતો. તો દુઃખ સાચું શું છે અને એનું કારણ શું છે એ જીવને ખબર નથી. તો પહેલી ઢાળમાં દુઃખ દેખાડ્યું કે ચાર ગતિમાં પરિભ્રમણ, રાગ દ્વેષ જે છે પર ચાર ગતિમાં તેનું તને દુઃખ છે અને એનું કારણ તને મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્ર છે. આટલી વાત કર્યા પછી હવે ત્રીજી ઢાળમાં શું દેખાડે છે કે દુઃખને ટાળવાનો ઉપાય શું. મને રોગ થયો છે, રોગ શું છે એ નક્કી થઈ ગયું, પણ એની જો મેડિસિન જ મને ન મળે તો શું થાય? તો મારો રોગ મળતો નથી. તો જેટલું ડાયગ્નોસ સાચું એટલી સામે દવા પણ સાચી મળવી જોવે. તો અહીંયા હવે આપણને દુઃખને ટાળવાનો ઉપાય ત્રીજી ઢાળમાં આપણને બતાવે છે. આત્મહિત, સાચું સુખ અને બે પ્રકારે શું લખ્યું છે? મોક્ષ માર્ગ બે પ્રકારે દેખાડે છે. અહીંયા મોક્ષ માર્ગ કેટલા પ્રકારે છે એમાં હું ફરક પડે છે બે. તમે એક વ્યવહાર મોક્ષ માર્ગે જજો, હું નિશ્ચય મોક્ષ માર્ગે જાય. તમે જ્ઞાન માર્ગ થી જાજો, હું ભક્તિ માર્ગ થી જાય. મોક્ષ માર્ગ બે નથી, મોક્ષ માર્ગ નું નિરૂપણ બે પ્રકારે છે. અને વાક્ય એ ભાવ ઠાંસી ઠાંસી ને શેમાં લખ્યા છે? મોક્ષ માર્ગ પ્રકાશક ના સાતમા અધિકારમાં. અને આ વાત પૂજ્ય ગુરુદેવસિંહને એટલી ગમી ગઈ હતી કે મોક્ષ માર્ગ પ્રકાશક ક્યારે મેળતું ગુરુદેવસિંહ? થોડું ઘણું બધું એવું જાણવું તો પડશે ને, હિસ્ટ્રી ભણીએ કે નહીં? વર્લ્ડ હિસ્ટ્રી તો ઘણી ભણી ગયા. ફ્રેન્ચ લુઈ કોણ થયું ને આ અહીંયા બધું ભણ્યા કે નહીં? હવે ભૂલાઈ ગયું. હવે આ યાદ રાખવા જેવું છે. 1982માં ગુરુદેવસિંહને મોક્ષ માર્ગ પ્રકાશક મળ્યું. એ વાંચતા વાંચતા ગુરુદેવસિંહને એટલું ગમ્યું કે ક્યાંય આહાર લેવા જવું પડે, ઉપદેશ દેવો પડે એટલો ટાઈમ બગડે એ પણ ગમતો નહીં. કોઈ દર્શન કરવા આવે ને એકનોલેજ કરવું પડે એ પણ ગમતું નહીં. એટલું જેને કે ને દિવસ ને રાત પાતે રાખીને વાંચતા એટલું ગમતું. એમાં સાતમો અધિકાર આવ્યો એ વાંચ્યા પછી એટલો ગમ્યો. કારણ કે સાતમા અધિકારમાં કોનું વાત છે? કોની વાત છે? નિશ્ચય વ્યવહાર કોની વાત છે? બીજું બરોબર છે નિશ્ચય, હા એ સિવાય બીજું એક ખાસ
નિશ્ચયાભાસી વ્યવહાર ઉભેત છે, પણ એ સાત એનું પહેલું શરૂઆતમાં શું લખ્યું છે? જૈન મત અનુયાયી. જો એમાં ખાસ લખ્યું છે પાંચમા ને છઠ્ઠામાં તો જે અન્ય મત નો તો નિષેધ કર્યો, પણ જૈન મત અનુયાયી ને પણ મિથ્યાત્વ કેમ રહે છે? સાચા દેવગુરુ શાસ્ત્ર ને શરણમાં આવ્યો છે એને માને છે, બીજે ક્યાંય જતો નથી તોય કેમ નથી પામતો? એનું ખાસ વર્ણન એમાં કર્યું છે. જૈન મત અનુયાયી વિતરાગની આજ્ઞા માને છે, પાળે છે, પ્રાણ જાય તો પણ એની આજ્ઞા સિવાય બીજું કાંઈ કરતો નથી, છતાં શા માટે મિથ્યાત્વ રહે છે? એનું સુંદર વર્ણન કર્યું. ગુરુદેવસિંહને ગમ્યું તો ગુરુદેવસિંહે બીજા પાસે લખાવેલો, પોતે નથી લખ્યો, બીજા પાસે લખાવી લીધો. અને એ હજી કોપી હજી ત્યાં સ્વાધ્યાય મંદિરમાં પડી. તે કેટલો ગમ્યો, કારણ કે ગુરુદેવ શાસ્ત્ર સાથે ન રાખે, પણ ખાસ ગમ્યો હતો એટલે ખાસ એ લખાવીને રાખ્યો હતો. ના, જાતે નથી લખ્યો, ના, બીજા પાસે બાજુ જે સાધુ સાથે હતા એને ગુરુદેવ હાથે નથી લખ્યું. એ જે વાત આવે છે લખાવી લીધો હતો, પોતે લખ્યો નથી, બીજા પાસે લખાયો હતો. તો એ આમાં મોક્ષ માર્ગનું બે પ્રકારે કથન ટોડરમલજી સાહેબે ખાસ એને વર્ણન કર્યું કે એક ગ્લાસ શેનો છે? સ્ટીલનો ગ્લાસ છે, ને બીજો કયો છે? પાણીનો ગ્લાસ. બે ગ્લાસ છે ને ત્યાં, કેમ ગ્લાસ બે નથી? એક જણ કે સ્ટીલનો ગ્લાસ છે ને એક જણ કે છે પાણીનો, તો ગ્લાસ બે હશે ને ત્યાં. એક જ ગ્લાસને બે રૂપે કથન કરવામાં આવે છે. અડધો ગ્લાસ હાફ ભર્યો હોય તો એક જણ કે અડધો ખાલી છે ને એક જણ કે અડધો, તો ગ્લાસ કેટલા છે ત્યાં? તો કેમ એક જ ગ્લાસ છે તો કથન તો એક નથી આવતું? કે કથન હંમેશા અનેક પ્રકારે હોય, વસ્તુ તો એક જ પ્રકારે છે. વસ્તુ એક પ્રકારે છે, તેના વર્ણનની શૈલી કથનની શૈલી અનેક પ્રકારે છે. મોક્ષ માર્ગ એક જ છે, પણ મોક્ષ માર્ગનું કથન બે પ્રકારે કરવામાં આવે, તો તેની વાત આપણને આમાં કહે છે. આતમ કો હિત હે સુખ સો સુખ આકુલતા વિન કહીએ, આકુલતા શિવ માહિનતા તે શિવ મગ લાગ્યો ચહીએ, સમ્યક દર્શન જ્ઞાન ચરણ શિવ મગ સો દ્વિવિધ વિચારો, જો સત્યારૂપ સો નિશય કારણ સો વ્યવહારો. નીચે ફોટામાં પણ દેખાડ્યું છે કે નિશ્ચય મોક્ષ માર્ગની સાથે સાથે એને વ્યવહારના વિકલ્પ કેવા હોય, તો શું દેખાડ્યું છે? સ્વાધ્યાય દેખાડ્યું છે, પછી જીન મંદિર ભગવાનના દર્શન પૂજા એવું વગેરે શુભ ભાવ સાથે એની હોય છે તે દેખાડ્યું છે. એનો અન્વયાર્થ આત્માનું કલ્યાણ છે, સુખની પ્રાપ્તિ. દરેક જીવને કલ્યાણ શેમાં છે? સુખ મળે તો તેનું હિત થાય, તેનું કલ્યાણ થાય. સુખ મળવું જોઈએ, જ્યાં સુધી સુખ નથી મળતું ત્યાં સુધી તેનું કલ્યાણ કે હિત કે સારું થવાનું નથી. પણ એ સુખ ક્યાં છે? સુખ કોને કહેવાય? તે સુખ આકુરતા વગરનું કહેવાય છે. સુખની વ્યાખ્યા શું છે? અનાકુરતા લક્ષણ સુખ શક્તિ આવે છે ને 47 શક્તિમાં. સુખનું લક્ષણ એ છે. આપણે સુખ કોને માનીએ છીએ? ઓછી આકુરતાને સુખ માની લેવાની આપણને ટેવ પડી ગઈ છે. ઓછી આકુરતા નહીં, આકુરતાનો અભાવ થવો તેનું નામ સુખ કહેવામાં આવે છે. અને સુખ જ્યારે પ્રાપ્ત થશે ત્યારે આપણું કલ્યાણને હિત થવાનું છે. દરેક જીવને પોતાનું હિત કરવું છે, પોતાનું કલ્યાણ કરવું છે. તેનું કલ્યાણને હિત ક્યારે થશે? સુખની પ્રાપ્તિ. અને સુખની વ્યાખ્યા શું? કે આકુરતા વગરનું તે કહેવાય છે. જે કાંઈ આપણે અત્યારના સુખ માનીએ છીએ એ કેવી છે? આકુરતાવાળું છે. આપણને ઠીક તો લાગે છે ને, ખાવા ભૂખ લાગી હોય અને ખાઈ લઈએ છીએ તો ત્યારે શું લાગે છે? સારું તો લાગે છે ને, તે સારું હશે તો જ લાગતું હશે ને. શું છે આભાસ ને? પણ રિયલી ફીલ તો એવું થાય છે ને. ફીલ શું કામ થાય છે? કે એક પર્ટિક્યુલર ખાવાની જે ઈચ્છા હતી એ ચાલી ગઈ, પણ એટલે તને ઠીક જેવું લાગે છે. પણ સાથે બીજી કેટલી ઈચ્છા ઉત્પન્ન થઈ એ તરફ તારી નજર નથી. એની નજર ક્યાં રહે છે? એક ઈચ્છા ગઈ એના તરફ નજર છે, પણ સાથે કેટલી બીજી ઈચ્છા ઉત્પન્ન થાય છે એના તરફ એની નજર નથી. બાકી સુખ તો એનું નામ કહેવાય આકુરતાનો અભાવ. આકુરતા વગરનું સુખ કહેવાય, જેને શ્રીમદજી શું કહે છે, નિર્દોષ સુખ નિર્દોષ આનંદ. આકુરતા વગરનું આપણે જેને માનીએ છીએ એની પાછળ તો આકુરતા છે, દુઃખ છે. એટલા માટે બીજી લાઈનમાં કીધું ને, એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુઃખતે સુખ નહીં. આપણે શું માનીએ છીએ, અત્યારના સારું લાગે છે પણ એની સાથે સાથે આકુરતા ને દુઃખ છે તો તે સાચું સુખ કહેવાતું નથી. આકુરતા મોક્ષમાં નથી, તેથી મોક્ષ માર્ગમાં શું લખ્યું છે, લાગવું જોઈએ. લાગવું જોઈએ ગુજરાતીમાં શું કે, લાગવું જોઈએ. આદુ ખાઈને પડ્યો છે એમ કે એમ અહીંયા શું કહે છે, શેની પાછળ લાગવાનું છે, શા માટે મોક્ષ માર્ગની પાછળ લાગવાનું છે. કારણ કે મોક્ષમાં આકુરતા નથી, અને જ્યાં આકુરતા નથી ત્યાં સુખ છે, અને સુખ છે ત્યાં આપણું હિત છે. આખી લિંક કેવી રીતે બેસાડી, આપણું હિત શેમાં છે, સુખમાં. સુખ ક્યાં છે, આકુરતા નથી ત્યાં. આકુરતા ક્યાં નથી, મોક્ષમાં નથી. માટે આપણે મોક્ષ માર્ગનો પ્રયત્ન પુરુષાર્થ કરવો જોઈએ. એ પહેલી જ ગાથામાં આવ્યું, શિવ સ્વરૂપ શિવકાર. વિતરાગ વિજ્ઞાનતા કેવી છે, શિવ સ્વરૂપ છે, મોક્ષ સ્વરૂપ છે. અહીંયા કહે છે તારું કલ્યાણ સ્વરૂપ કોણ છે, સુખ. કેવું સુખ, આકુરતા વગરનું. અને આકુરતા ક્યાં નથી હોતી, મોક્ષમાં હોતી નથી. ઘણા કે મોક્ષમાં શું કરું, એકલા એકલા બે ચાર કલાક હોય તો ઠીક છે, કેટલા વખત રહેવાનું મોક્ષમાં, કાયમ રહેવાનું, કંટાળો આવશે ને. તને હજી મોક્ષ શું કહેવાય ખબર નથી, કારણ કે આકુરતામાં રચ્યો પચ્યો માણસ છે, એને આકુરતા વગરની શું દશા છે એની કોઈ કલ્પના જ નથી, ગંધ નથી. ખરેખર આપણું એટલી જ્ઞાન બીડાઈ ગયું છે, રાગની મમતામાં એટલું જ્ઞાન બીડાઈ ગયું છે કે મોક્ષ કેવું હોય, સાચું સુખ કેવું હોય એ પણ આપણી કલ્પનાની બહાર થઈ ગયું. બિયોન્ડ અવર ઇમેજિનેશન, બિયોન્ડ, આપણે એની કલ્પના નથી કરી શકતા એટલું જ્ઞાન આપણું અવરાઈ ગયું છે. કારણ કે ચોવીસે કલાક રાગની મમતામાં એવા પડ્યા છીએ કે આવું અનાકૃત આપણને એમ થાય, એકની એક કરીને કંટાળા આવે ને. શા માટે આવે છે, તારો રાગ પોસાતો નથી એટલે. બાકી જે અંતરમાં વિતરાગતા રુચિને સુખ જોવે છે, અને જ્યાં સુખ મળે છે, એક સરસ એના માટે એક જણે તર્ક સરસ કીધો છે, આપણે સુખની ઈચ્છા, સુખની વાંછા, ભાવના કેટલા વખતથી કરીએ છીએ, અનંતકાળથી, નાનાથી નહીં પૂર્વથી કરીએ છીએ ને. સુખની ઈચ્છામાં આપણે કેટલો કાળ ગાળ્યો, અનંતકાળ. સુખને મેળવવાની, સુખને પ્રાપ્ત કરવાની ભાવનામાં, ઈચ્છામાં આપણે અનંતકાળ ગાળ્યો, તો સુખને ભોગવવામાં અનંતકાળ નહીં ગાળીએ. એની જો પ્રાપ્ત કરવાની ભાવના આટલા વખતથી ભાવના કરે તોય સુખની ઈચ્છા ચાલુ રહી ગઈ છે, કોઈથી મુકતા નથી. સુખને મેળવવાની ઈચ્છા કેદી બંધ થાય છે, તો સુખને મેળવવાની ભાવનામાં અનંતકાળ જો ગાળીએ છીએ તો એને ભોગવવામાં શું કામ ન ગાળી શકીએ. એ તો એ વાત તો એમ જ છે, પણ કહેવાનું શું છે, મેળવવા માટે તમે આટલો પ્રયત્ન કરો છો તો ભોગવવામાં પણ અનંતકાળ જશે તો પણ તમને એનો કંટાળો નહીં આવે. કારણ કે એને મેળવવામાં પણ કોઈ દી કંટાળો, ઈચ્છા ચાલુ જ રાખીએ છીએ ને, મહેનત પ્રયત્ન. તો જે વસ્તુને મેળવવામાં અનંતકાળ ગાળ્યો, એ વસ્તુ જ્યારે મળશે તો અનંતકાળ એના ભોગવટામાં નહીં જાય, અનંતકાળ જરૂર જશે. તો એ મોક્ષ છે ત્યાં અનાકૃતા સુખ છે. માટે મોક્ષ માર્ગમાં જે રસ્તેથી, જે પંથથી, જે વિધિથી મોક્ષ મળે તેની પાછળ લાગ્યા જોવું જોઈએ. બેનસીના વચનામૃતમાં ઘણી વાર આવે છે ને, લગ્ની લાગવી જોઈએ, એની ધૂન લાગવી જોઈએ, એનું રટણ રઢણ. સૌથી સરસ ગુજરાતીમાં શબ્દ કયો, રઢણ લઢણ, ખબર છે ને. પેલા તો ખરલ ખરલ હોય એમાં આયુર્વેદિક દવાને શું કરે, ઘૂંટે રાખે, તો એમાંથી પૂરેપૂરો એનો રસ બહાર આવે. એમ આપણે શું કરવું જોઈએ, કોને ઘૂંટવો છે, આત્માની ભાવનાને. લીંડી પેપરમાં જેમ કહે છે 64 પોરી સુધી ઘસે તો એમાંથી પૂરેપૂરી તીખાશ આવે, પણ શું થાય છે, લઢા કરે 2-5 મિનિટ થાય પછી કાંઈ ખંજવાળા મૂકી દે પાછું એવું ને એવું થઈ જાય. એમ અહીંયા આપણે શું કરીએ છીએ, બે ચાર કલાક હોય, પરિસણ આવ્યા, દસ દિવસ બધું થાય, પછી હાજરી પૂરો તો ખબર પડે કેટલા સાચા છે. શું થાય છે? એની પાછળ નથી, એનું રઢણ, એનું લઢણ કોન્સ્ટન્ટ, કે ચોવીસે કલાક પાંચ ઇન્દ્રિયના વિષયની પાછળ પડું છું, તો હવે મારા આત્માને માટે મારે કરવું જોઈએ, એમ એની પાછળ લાગ્યા જવું જોઈએ. તો એ મોક્ષ માર્ગ શું છે? સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર્ય, એ ત્રણેયની શું લખ્યું છે? એકતા. ત્રણ માર્ગ નથી પણ ત્રણેયની એકતા તે માર્ગ છે. ત્રણ માર્ગ નથી પણ ત્રણ માર્ગની જેમ બે માર્ગ નથી પણ માર્ગનું નિરૂપણ બે પ્રકારે છે, માર્ગ તો એક જ છે, એમ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર માર્ગ ત્રણ નથી પણ ત્રણેયની એક રૂપતા, તેને મોક્ષ માર્ગ કહેવામાં આવે છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ ત્રણેયની એકતા તે મોક્ષનો માર્ગ છે. તે મોક્ષ માર્ગનો બે પ્રકારથી વિચાર કરવો. બે પ્રકારે માર્ગ નથી, બે પ્રકારે કથન કરે છે, તો બે પ્રકારે જાણવું, બે પ્રકારેનો વિચાર કરવો, કે જે વાસ્તવિક સ્વરૂપ છે તે નિશ્ચય મોક્ષ માર્ગ છે, અને જે મોક્ષ માર્ગ નિશ્ચય મોક્ષ માર્ગનું નિમિત્ત કારણ છે તેને વ્યવહાર મોક્ષ માર્ગ શું લખ્યું છે? કહે છે, છે નહીં, જે ન હોય તેને કેવું, તેનું નામ આવે છે ને મોક્ષ માર્ગ પ્રકાશકમાં, વ્યવહારની શું વ્યાખ્યા કરીશ? સત્યાર્થો નિશ્ચય ઉપચારસો વ્યવહાર, ટૂંકાણમાં એ વ્યાખ્યા. પછી આગળ છે, જેનો ભાવ જેને હોય, વ્યવહાર છે બીજાના ભાવને બીજાનો કહે છે, અને નિશ્ચય છે તે બીજાના ભાવને બીજાનો કહેતો નથી પણ જેનો છે તેનો જ કહે છે. પણ ટૂંકાણમાં એમણે વ્યાખ્યા શું લખી છે? સત્યાર્થો નિશ્ચય ઉપચારસો વ્યવહાર, ઉપચારથી કથન. આ હીરાની ડાબલી, વાત તો સાચી છે ને, ડાબલી હીરાની જ બને ને, કેમ બોલીએ છીએ હીરાની ડાબલી, તેલની બરણી, તેલની બરણી બનતી હશે ને, અહીંયા તો કોઈ બનાવતા હશે ને, માથા ભેજા અહીંયા ઘણા હોય છે ને, બનાવતા હશે ને ભેજા, કે શોધ બહુ કરે છે તો બના. જો એ કેવું છે, ઉપચારથી નિરૂપણ છે, કથનમાં છે, વસ્તુ હોતી, બાકી બરણી તો કાચની કે સ્ટીલની કે પ્લાસ્ટિકની જેની હોય એ સત્યાર્થ છે. તો સત્યાર્થ તે નિશ્ચય છે, ઉપચાર તે વ્યવહાર છે. તો બે પ્રકારે એનો વિચાર કરો, કે જે વાસ્તવિક સ્વરૂપ છે, જે સાચે સમ્યક દર્શનના ચારિત્રની પરિણતિ છે, તેનું નામ નિશ્ચય મોક્ષ માર્ગ કહેવામાં આવે છે. અને તે નિશ્ચય મોક્ષ, અને નિશ્ચય મોક્ષ માર્ગનું શું છે? નિમિત્ત કારણ. એ મોક્ષ માર્ગનું જો નિમિત્ત કારણ નથી તો તેને વ્યવહાર પણ ન કહેવાય. મુનિરાજ કોઈ હોય, એને સમ્યક દર્શનના ચારિત્રની પરિણતિ, ત્રણ કસાયના અભાવની જે વિતરાગતા થઈ છે તે કેવું છે? નિશ્ચય મોક્ષ માર્ગ. અને એની સાથેના 28 મૂળગુણના પંચ મહાવ્રત પાંચ સમિતિ, એના જે વિકલ્પ છે તેને વ્યવહાર મોક્ષ માર્ગ કહેવાય છે. કોઈ એમ માને કે અમને તો ત્રણ કસાયનો અભાવ છે ને, સાથે પછી અમને ગમે એવા વિકલ્પ આવે છે, વસ્ત્રપાત્ર લેવાના અને ઘરમાં રહેવાના વિકલ્પ આવે છે, તો તેને નિશ્ચય કેવું કે વ્યવહાર કેવું? એને તો વ્યવહાર પણ કહેવાય નહીં, તે તો અજ્ઞાન છે, કારણ કે એનું નિમિત્ત કારણ પણ નથી. નિશ્ચય મોક્ષ માર્ગ સાથેના વિકલ્પને વ્યવહાર કહેવાય. જે ડાબલીની અંદર હીરો જ નથી, ડાબલીને હીરાની ડાબલી પણ કહી શકાતી, સાચે હીરાની ડાબલી તો હોય જ નહીં, પણ હીરાની ડાબલી કહેવાનો ઉપચાર પણ કોની ઉપર આવે છે? કે જે ડાબલીની અંદર હીરો હોય છે તો ઉપચાર આવે છે, હીરો નથી તો ડાબલીનો ઉપચાર પણ આવતો નથી. એમ જો નિશ્ચય મોક્ષ માર્ગ નથી તો વ્યવહાર કોને કહેવો? કોઈને નહીં. અને વ્યવહાર પણ કોને કહેવાય? એની સાથે હોય. એટલા માટે એમાં શબ્દો શું વાપર્યા છે? સહચર, સાથે રહેનાર, સહચર સાથે રહેનાર, સાથે ચાલનાર, એને વ્યવહાર કહેવામાં આવે છે. મુનિરાજને જે વિકલ્પો હોય જ નહીં, ગ્રસ્ત દશાના કે વસ્ત્રપાત્રના વિકલ્પ ન હોય તો તેને તો ઉપચારથી પણ મુનિનું લિંગ કહેવાય નહીં. મુનિનું અંતરંગ લિંગ શું છે? ત્રણ કસાયનો અભાવ, બાહ્યલિંગમાં નગ્નપણું, 28 મૂળગુણ એ કહેવાય. બીજા જે વિકલ્પો હોય એને તો વ્યવહાર ઉપચાર પણ લાગુ પડતો નથી. એવી જ રીતે પંચમ ગુણસ્થાને બે કસાયનો અભાવ, તે નિશ્ચય મોક્ષ માર્ગ છે, અને સાથે 12 પ્રકારના અણુવ્રત, તેને વ્યવહાર કહેવામાં આવે છે. એનાથી વિરુદ્ધ વિકલ્પ હોય નહીં. જેવી રીતે જીવ અને પૂતગલ ગતિ કરે છે તો કયા દ્રવ્યને નિમિત્ત કહેવાય છે? ધર્માસ્થિ ત્યારે અધર્માસ્થિ કઈ ને નિમિત્ત ના કહેવાય ઉપચારથી. ધર્માસ્થિ કઈ ગતિ તો નથી કરાવતું, પણ નિમિત્ત પણ કોને કહેવાય છે? એને અનુકૂળ હોય તો. નિમિત્ત નો અર્થ શું છે? અનુકૂળ. નૈમિતિક અનુરૂપ છે, નિમિત્ત અનુકૂળ છે. તો જે પૂતગલ જ્યારે ગતિ કરે છે ત્યારે ધર્માસ્થિકાયને નિમિત્ત કહેવામાં આવે છે. અધર્માસ્થિકાયને ક્યારે શું કહેવાય? ઉપાદાન કહેવાય, નિમિત્ત કહેવાય. ગતિ કરે ત્યારે એની ઉપર ઉપચારે આવતો નથી. એમ આ નિશ્ચય વ્યવહારનું એને સાચું સ્વરૂપ જાણવું. ઘણા એમ કે ભાઈ અમને નિશ્ચય મોક્ષ માર્ગ તો નથી, વ્યવહાર મોક્ષ માર્ગ તો અમને થઈ ગયો છે, અમે તો હજી વ્રત તપ પાળીએ છીએ, સંયમ કરીએ છીએ, તો વ્યવહાર નિશ્ચય પછી થશે. પેલા કોણ હોય, નિશ્ચય હોય કે વ્યવહાર હોય? બંને સાથે હોય છે. ગુરુદેવજી એના માટે આધાર આપતા ને દ્રવ્ય સંગ્રહ, એની કેટલામી ગાથા? 47 ગાથા. અને એ કોણે રચી છે? શાસ્ત્ર કોણે રચ્યું છે? દ્રવ્ય સંગ્રહ નમિશ્ચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી. એમાં લખ્યું કે ધ્યાનના કાળે નિશ્ચય ને વ્યવહાર પ્રગટ થાય છે. ધ્યાનના કાળે, ધ્યાનના કાળે અંતરમાં જેટલી શુદ્ધતા પ્રગટ થઈ છે તેટલો નિશ્ચય મોક્ષ માર્ગ છે, અને જેટલો રાગ તે ભૂમિકાને યોગ્ય રહી ગયો છે તેને વ્યવહાર કહેવામાં આવે છે. સમ્યક દર્શન થયો, આત્માની સાચી શ્રદ્ધા, અતિન્દ્રિય જ્ઞાન થયું તે નિશ્ચય મોક્ષ માર્ગ છે. સાથે દેવ શાસ્ત્ર ગુરુની શ્રદ્ધા, સાત તત્વની શ્રદ્ધા, તેને વ્યવહાર કહેવામાં આવે છે. કોઈ કે દેવ શાસ્ત્ર ગુરુ અમે ગમે તે માનીએ એમાં શું વાંધો છે? એ તો વ્યવહાર છે ને, નિમિત્ત છે ને. નિમિત્ત ગમે તેવું હોય એવું બનતું નથી. નિશ્ચયપૂર્વક વ્યવહાર, ઉપાદાનપૂર્વક નિમિત્ત બધાનો સુમેળ હોય છે. અને જે નિશ્ચય મોક્ષ માર્ગનું નિમિત્ત કારણ છે તેને વ્યવહાર મોક્ષ માર્ગ કહેવામાં આવે છે. ધ્યાનનું, ધ્યાનનો વિષય એ તો હવે જ્યારે આવે ત્યારે ભાવાર્થ આપણે લઈએ આમાં. હવે અભાવ હોય, મુનિઓને ત્રણ કસાય ન હોય, ચાર કસાય છે, અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવાણી, પ્રત્યાખ્યાનાવાણી અને સંજલન. આઠ કર્મો છે, એમાં એક મોહની કર્મ, એમાં બે ભેદ પડે, દર્શન મોની અને ચારિત્ર મોની. ચારિત્ર મોનીમાં 25 ભેદ પડે, એમાં આ ચાર કસાય, અને એક એકમાં ક્રોધ માન માયા, લો 4 × 4 = 16, અને 9 કસાય, એવી રીતે 25. એમાં સમ્યક દર્શન થતા અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભ જાય. પાંચમું ગુણસ્થાન શ્રાવક દશા. કોઈ કે આપણે જૈનમાં, જૈનમાં એ બધા શું છે? શ્રાવક જ છે ને. શ્રાવક તો ભાઈ ખરેખર ગુરુદેવ એનો સરસ અર્થ કરતા, ત્રણ અક્ષર છે ને આલ્ફાબેટ, શ્રા વ અને ક. શ્રા એટલે સાચી શ્રદ્ધા, સમ્યક દર્શન. વ એટલે સાચો વિવેક, જ્ઞાન. અને ક એટલે સાચી ક્રિયા, ચારિત્ર. તો શ્રાવક પણ છે. હજી તો સાચી શ્રદ્ધાના ઠેકાણા ન હોય ને કે અમે શ્રાવક થઈ ગયા. ગુરુદેવજી એના માટે સરસ દ્રષ્ટાંત કે બાટલીની અંદર ભર્યું હોય કાળીજીરી અને બહાર લેબલ સરસ અક્ષરમાં લખી નાખે સાકર, તો એ કેટલી ગળી થઈ જાય? કાળીજીરી કેમ લખ્યું તો છે બહાર, એમ આપણે શું છે લેબલ મારીએ છીએ. એમાં શું છે, એકબીજાને આપતા લેબલમાં ક્યાં પૈસા બેસે છે? સામો કે તમે છો ને, ઓલો કે તમે છો, અંદરમાં મિથ્યાત્વ રૂપી કાળીજીરી ભરી છે. શ્રાવક પણ સાચું થતું. અરે શ્રાવક પણ કોને કહેવાય? સર્વાર્થ સિદ્ધિના દેવ કરતા પણ જેને વધારે આનંદ છે તે શ્રાવક દશા પાંચમું છે. સર્વાર્થ સિદ્ધિનો દેવ જેને એક ભવે મોક્ષ જવાનું નક્કી છે, તત્વની ચર્ચા સિવાય બીજું જે કાંઈ કરતા નથી. કેટલા સાગર સુધી? અને એક વિષયની ચર્ચા કરી ફરીથી રિપીટ નથી કરતા. આવું કરે છતાં પણ ચોથા ગુણસ્થાનથી આગળ વધતા નથી. અને દેડકું પાંચમું ગુણસ્થાન વાળું છે તો એના કરતા તેને વધારે શાંતિ છે. કોઈ શ્રાવકપણું બાહ્યથી આવતું નથી, અંતરની દશા છે. એની બદલે આપણે શ્રાવકપણું ક્યાં માની લીધું? બહારથી માની લીધું. બહારનો વેશ કરીએ, ભાષા બોલી જાય, પાઠ બોલી જાય, એટલે અમે શ્રાવક થઈ ગયા. કદાચ મને એમ લાગે આપણે પાઠ બોલીએ એની કરતાં ટેપ રેકોર્ડ વધારે શુદ્ધતાથી બોલતું હશે, તે તો સવાયું શ્રાવક થઈ જશે. પાઠ બોલવાથી જો થતું હોત, અરે ભાઈ અંતરની દશા અંતરમાંથી આવે છે. આપણે ક્યાંથી લેવા જઈએ છીએ? ખરેખર પરલક્ષી. એટલા માટે આપણું નામ શું આપ્યું છે? અજ્ઞાનીનું નામ શું આપ્યું? બહિરાત્મા. બહિરાત્મા ત્રણ પ્રકારના આત્મા કહે ને, બહિરાત્મા, અંતરાત્મા અને બહિરાત્મા. કોને કહે? જે બહારથી જ એને ધર્મ કરવો છે, બહારથી જ બધું સુખ મળે એવી જે માન્યતા છે, બહિર રખડું, બહારમાં રખડવા. અંતરાત્મા, અંતર ચૈતન્ય સ્વરૂપ આત્માનો જેને અનુભવ થયો તે અંતરાત્મા, અને એને પૂર્ણપણે જેને પ્રગટ થયો તે પરમાત્મા છે. તો અહીં આપણે ભાવાર્થ લેવાનો છે, સમ્યક ચારિત્ર પહેલું, નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન પૂર્વક જ હોય છે. સમ્યક ચારિત્ર કેવું હોય છે? શ્રદ્ધા અને જ્ઞાન. પણ જે વસ્તુને આપણે જાણી જ નથી તેમાં સ્થિરતા ક્યાંથી હોય? સસલાના સંગડા કેવા હોય એનું ઉપર તમે કેટલો વિચાર કરી શકો? અરે જે વસ્તુ જાણી જ નથી, જાણી નથી તો શ્રદ્ધા નથી, અને શ્રદ્ધા નથી તો નિસંગ ઠરી શકતો નથી. એવું શેમાં આવે છે? એવું શેમાં આવે છે? શ્રદ્ધા વગર નિસંગ નહીં ઠરી શકે. 17-18 ગાથામાં આવે છે, એમાં આવે છે ને, પ્રથમ આત્માને જાણવો. આત્માને જાણતા એની શ્રદ્ધા થાય છે કે આ જ આત્મામાં ઠરવાથી મને સર્વકર્મોની નાશ અભાવ થશે, સર્વકર્મોનો અભાવ. એમ જ્યાં શ્રદ્ધા જ્ઞાન પૂર્વક એ નિસંગ ઠરવાને સમર્થ થાય છે, એમાં આચાર્ય દેવ શું લખે છે, અમૃતચંદ્રાચાર્ય દેવ, કે જે વસ્તુનું જ્ઞાન થયું છે એની શ્રદ્ધા હોય છે, અને જ્ઞાન શ્રદ્ધાપૂર્વક તેમાં નિસંગપણે ઠરવાપણું ચારિત્ર હોય છે. વસ્તુને જાણી નથી, શ્રદ્ધા નથી તો તેને એ ઠરી શકતો નથી. માટે સમ્યક ચારિત્ર પહેલાં નિશ્ચય સમ્યક દર્શન અને જ્ઞાન તો અવશ્ય હોય જ છે. જીવને નિશ્ચય સમ્યક દર્શન સાથે સમ્યક ભાવશ્રુત જ્ઞાન થાય છે. સાચું ભાવશ્રુત જ્ઞાન, એ ભાવશ્રુત જ્ઞાનની વ્યાખ્યા ક્યાં કરી છે? ભાવશ્રુત જ્ઞાન કોને કહે? ભાવશ્રુત જ્ઞાન, સાચું ભાવશ્રુત, મેં 15મી ગાથામાં કર્યું છે ને, અબદ્ધ સ્પષ્ટ અનન્ય જે અવિશેષ દેખે આત્મને, તે દ્રવ્ય તેમજ ભાવ જીન શાસન સકલ દેખે. એમાં ભાવશ્રુત જ્ઞાનની વ્યાખ્યા કે આવા અબદ્ધ સ્પષ્ટ આત્માને જે જાણે છે તે જ્ઞાનનું નામ શું છે? ભાવશ્રુત જ્ઞાન છે. અને ભાવશ્રુત જ્ઞાન જ જૈન શાસન છે. જેણે ભાવશ્રુત જ્ઞાન જાણ્યું તેને આખું જૈન શાસન જાણી લીધું. તો અહીંયા શું કહે છે કે સમ્યક દર્શન સાથે સમ્યક ભાવશ્રુત જ્ઞાન, સાચું ભાવશ્રુત જ્ઞાન. આપણને ભાવશ્રુત જ્ઞાન છે કે નહીં? આપણને સુજ્ઞાન છે કે નહીં? સુજ્ઞાન છે કે નહીં? કે કુશ્રુત જ્ઞાન છે. આ કેવું છે? સમ્યક ભાવશ્રુત જ્ઞાન, આત્માના અનુભવ પૂર્વકનું, આત્માના સહસંવેદન પૂર્વકનું અતિન્દ્રિય જ્ઞાન, તેને ભાવશ્રુત જ્ઞાન કહેવામાં આવે છે. આત્માને દ્રવ્ય ગુણ પર્યાયને અભેદપણે જે પ્રત્યક્ષ જાણે છે તેનું નામ ભાવશ્રુત જ્ઞાન કહેવામાં આવે છે. આપણને છે મતિપૂર્વક શ્રુત જ્ઞાન, પણ એ કેવું છે? અજ્ઞાન પૂર્વકનું, કુમતિ જ્ઞાન અને કુશ્રુત જ્ઞાન છે. સમ્યક દર્શન સાથે સમ્યક ભાવશ્રુત જ્ઞાન થાય છે, અને નિશ્ચય નહીં તથા વ્યવહાર નહીં એ બંને સમ્યક શ્રુત જ્ઞાનના અવયવો એટલે કે અંશો છે. જેમ સૂરજ છે, સૂરજના રેઝ નીકળે છે ને એમાંથી કિરણો જેને કહીએ છીએ, એમ ભાવશ્રુત છે. એમાં આખા આત્મા તે પ્રમાણ, આખી વસ્તુને દ્રવ્ય ગુણ પર્યાય ભેદ અભેદ એક સાથે આત્માને જે પકડે છે, વસ્તુને પકડે છે, તેનું નામ ભાવશ્રુત જ્ઞાન કહેવામાં આવે છે. અને એનો એક એક અંશ, એનો એક એક ભેદ, તેનું નામ નય કહેવામાં આવે છે. તો જેને ભાવશ્રુત જ્ઞાન પ્રગટ થયું હોય એને જેવા નિશ્ચય અને વ્યવહાર એવા બે ભેદ પ્રગટ થાય છે. તો ભાવશ્રુત જ્ઞાન એના જ આ નિશ્ચય નહીં તથા વ્યવહાર નહીં એ બંને અવયવો એટલે અંશ છે. હવે જેની પાસે ભાવશ્રુત જ્ઞાન જ નથી એને નિશ્ચય કે વ્યવહાર કોઈ હોતું જ નથી. આપણે ગુજરાતીમાં જેને શું કહીએ? ચીર કહીએ. ચીર ઓરેન્જ કે હોય છે ને, એને પછી શું છે એની એક પેશી, ચીર કહે ગુજરાતીમાં પેશી. અહીંયા શું કહેતા હશે? જે જેની પાસે ઓરેન્જ જ નથી પછી એને ચીર ક્યાંથી એમાંથી બને એક, અથવા તરબૂચ કે જે બધું હોય છે મોટું એમાંથી એક ચીર કાઢીને આપે છે. તો વસ્તુ છે તો એમાંથી પાર્ટ કાઢીને આપે છે. એમ ભાવશ્રુત જ્ઞાન પ્રગટ થયા પછી જ એનો એક અંશ એવો નિશ્ચય અને એવો અંશ એવો વ્યવહાર નહીં પ્રગટ થાય છે. ભાવશ્રુત જ્યાં નથી જ્યાં અજ્ઞાન જ છે, ભાવશ્રુત જ્ઞાન કોને હોય? અંતરાત્મા, બહિરાત્મા કે પરમાત્મા, કોને હોય? પરમાત્મા ન હોય, ભાવ પરમાત્મા ને હોય કે ન હોય, કેમ આટલું સરસ ભાવ સૃજ્ઞાન આત્મા ને જાણે એવું ભાવ સૃજ્ઞાન કેવડી પાસે ન હોય? રાગ નહી, ભાવ શ્રુત જ્ઞાન, શ્રુત ભાવ, શ્રુત જ્ઞાન, ભાવ શ્રુત જ્ઞાન કઈ રાગ વાળું નથી. જ્ઞાન તો છે, કેવળ જ્ઞાન ભાવ શ્રુત જ્ઞાન નથી, મિથ્યા દ્રષ્ટિને નથી કેવી, કારણ કે ભાવ શ્રુત જ્ઞાન કેવું છે? અપૂર્ણ જ્ઞાન. ભાવ શ્રુત જ્ઞાન શું દેખાડે છે? અપૂર્ણતા દેખાડે. તો કેવળીને કેવું છે? પૂર્ણતા છે. અને ભાવ શ્રુત જ્ઞાનમાં પ્રયોજનવશ મુખ્ય ગુણ કરવું પડે, કારણ કે એ સાથે જાણતા ન હોય તો એને મુખ્ય ગુણ કરવું પડે છે. આપણે રોટલીના કટકા શું કામ કરવા પડે છે? કારણ કે મોઢું નાનું છે ને, રોટલી તો મોટી હોય તો આપણે કરવું છે ને, ચાલે તો શું થાય, આખું જો ખાઈ શકાતું. પણ શું થાય છે, ખાવી છે તો આખી રોટલી, પણ કટકા કરવા પડે છે, કારણ કે વસ્તુ મોટી છે, મોઢું નાનું. જ્યારે અહીંયા ભાવ સૃજનમાં એવું છે કે મારે તો આખા આત્માને એક સાથે પૂર્ણપણે જાણવું, સ્વપર બધાને, પણ શું થાય, મારી જ્ઞાનની કચાશ છે તો એક તરફ ઉપયોગ મારે કરવો પડે. તો ભાવ સૃજન તો અપૂર્ણતા દેખાડે. તો અપૂર્ણતા નથી અજ્ઞાનીને, અપૂર્ણતા નથી કેવડીને, માત્ર અંતરાત્મા જ્ઞાની ધર્માત્માને ભાવ સૃજ્ઞાન હોય છે. થોડીક વિશેષ એનો અર્થ કરશું, ટાઈમ થઈ ગયો છે.